શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 537, 539, 542 તથા 547 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન.
જગતના સંયોગોનો ભય હતો નથી, પણ પોતાનું અજ્ઞાન, પોતાના સ્વરૂપ વિશેનું પોતાનું અજ્ઞાન, એ જ એનો એક ભય હોય છે. એ પ્રકારના શરણમંદિર પોતા સંબંધીને મુક્તિતામાં આવે છે. જગતના જીવોને સંયોગનો ભય લાગે છે, સંયોગો મારા રહેશે કે નહીં, સંયોગો ચડી જશે, અથવા શરીરનો સંયોગ છે એટલે મૃત્યુ ભય, મૃત્યુ થવા વિશેના કેટલાક ભય, એ બધા ભય છે ને. ભિન્ન ભિન્ન પ્રકૃતિ હોય છે, એ પ્રકૃતિ અનુસાર ભય ભયના પરિણામ થાય છે. પછી એ કોઈ ભય ભય મનુષ્યને હોતો નથી. એ જ તો કારણ એ છે કે જેને આત્માનું ચિંતન છે એને તો આત્મા જ સર્વસ્વ છે. આત્માનું ચિંતન આત્મા જ સર્વસ્વ ગણીને છે ને, અને એ સિવાય વિચારની સ્થિતિમાં આમ થાય તો શું થાય, આમ થાય તો શું થાય એવા જે ભયના વિચારો આવે છે એનું પણ એનું પૃથ્થકરણ એ કરે કે આનું કારણ શું. એમાં તો હું મારા આત્માને શાશ્વત માનતો નથી, આમ થઈ જાય તો શું એનો ભય છે ને, કે એમ થઈ જાય તો શું, કે તારો આત્મા શું શાશ્વત નથી. જો હું શાશ્વત છું તો મારા સિવાય બહાર કાંઈ પણ ગમે તેટલી ઉથલ પાથલ થાય, શરીરથી માંડીને જેટલું કાંઈ, તેથી મને કાંઈ થયા નહીં. એની એ સંબંધીની વિચારની મંથનની સ્થિતિ પણ ગમે તેવા ભયને એ કલ્પના માત્ર છે એમ એ નિર્ણયથી દ્રઢ કરી શકે છે. એ કલ્પના છે, ખરેખર આવશે એ સર્વસંકે છે કે ખરેખર આત્મા શાશ્વત હોવા છતાં ભયથી એ પોતાનો નાશ માને છે, સમજે છે. વસ્તુતા એ તો એ કલ્પના છે, કેમ કે આત્માનો નાશ તો કરી શકતો નથી. એટલે વિચારવાન જીવને પોતાના અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં, કેમ કે એ અજ્ઞાનમાં ખરેખર પોતાનો એ મૃત્યુ પર્યંતના ભયને ખોટી રીતે અનુભવે છે. જો એને સ્વરૂપ જ્ઞાન હોય તો અજ્ઞાનનો ભય નથી ને કોઈ ભય નથી, પણ બધાનો બધા ભયનું કારણ એ અજ્ઞાન છે. તેથી અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય શકે નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ છે, એવું જે ઈચ્છા, તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં. ભવિષ્યની અનેક પ્રકારની ઈચ્છાની માયાજાળ છે જગતના જીવને. પછી આમ થશે, પછી આમ કરીશ, આમ કરીશ, પછી આમ થશે, આમ થશે, પછી આમ કરીશ. એમાં ક્યાં એનો છેડો આવતો નથી. કોઈની ઈચ્છાનું લિસ્ટ પૂરું થયું એવું હું જાણવામાં આવ્યું નથી. જેમ પેલું હરણ દોડે છે ગાંધવાના જળની પાછળ અને ક્યાંય જળ મળતો નથી. સુખની ઈચ્છાથી સુખની પાછળ જ્યાં સુખ નથી એવા બાહ્ય પદાર્થમાં બાહ્ય વિષયમાં ગમે એટલી ઈચ્છા લાંબી દોડે થાય ત્યાં તૃપ્તિ થાય નથી. અહીંયા મુમુક્ષુનો પ્રકાર બીજો છે કે મુમુક્ષુ જીવને વિચારવાન જીવને એક અજ્ઞાનની નિવૃત્તિથી એવી જે ઈચ્છા જ્ઞાન પ્રાપ્તિ થઈ નથી સ્વરૂપાનુભવ થયો નથી તો એ સંબંધીને પોતાનું અજ્ઞાન છે એક જ એની ઈચ્છા છે અને બીજી કોઈ એની ઈચ્છા હોય નહીં. જીવના અર્થમાં છે ઈચ્છા તો એક પોતાનું ધ્યેય સ્વરૂપ પર પ્રાપ્તિનું જ હોય અને બીજું કોઈ એનું ધ્યેય હોય નહીં. અને પૂર્વ કર્મના બળે તેવો કોઈ ઉદય હોય એટલે ગ્રહસ્થાદીનો ઉદય હોય તો પણ વિચારવાનના ચિત્તમાં સંસાર તો કારાગ્રહ છે એ બંધનનું કારણ છે બંધાવાનું સ્થાન છે જે કાગળની કોટડી કઈ છે સંસારને કાગળની કોટડી કઈ છે જ્યાં જે કોટડીમાં કાગળ ભર્યો હોય ત્યાં કોઈ દાખલ થાય અને એમ કહે કે મને ડાઘ પડવો જોઈએ કાગળનો ડાઘ મને ક્યાંય લાગવો જોઈએ નહીં. હવે તો કાગળ ભરેલી કોટડીમાં તો આવ્યો છે પછી ડાઘ નહીં પડવાનો પ્રશ્ન રહેતો નથી. એમ ગ્રહસ્થાદી વ્યવહાર એ કર્મ કલંકનું નિમિત્ત છે ત્યાં પ્રવૃત્તિ થાય ને એને કર્મ બંધન કારાગ્રહ બંધ ન પડે એ પ્રશ્ન રહેતો નથી. પછી એમાં હું કેટલી કરવી એ વિચારવા જેવો વિષય છે. સમસ્ત લોક દુઃખે કરીને આર્ત છે વળી જેટલા કોઈ જગતમાં જીવો છે તે તમામ પૈસાવાળાને એમાં બાદ કરવા એમ છે નહીં. તમામ લોક દુઃખે કરીને આર્ત છે આર્ત છે એટલે દુઃખી છે દુઃખી થઈ રહ્યા છે આર્ત ધ્યાનમાં પડેલા છે. દુઃખ ધ્યાન દુઃખમય ધ્યાન છે આર્ત ધ્યાન આર્તનો અર્થ દુઃખ થાય છે. સમસ્ત લોક દુઃખે કરીને આર્ત છે વ્યાકુળ છે ભયાન્વિત છે ભયથી ઘેરાયેલો છે. જ્યાં મમત્વ છે પરમા જ્યાં મમત્વ છે ત્યાં દુઃખની ઉત્પત્તિ થાય છે ને થાય. અને રાગદ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે રાગદ્વેષના જે ફળ આવ્યા છે એ ફળથી અને એ ફળના સંયોગમાં પણ રાગદ્વેષ કરતો હોવાથી સર્જે છે બળતો છે એટલે સર્જે છે. લોકો એમ જોઈએ છે કે ફળા તો સાધન સંપન્ન છે અને સુખી છે. જ્ઞાની એમ જોઈએ છે કે એ બિચારા અંદર માં સર્જે છે અનેક પ્રકારની ચિંતા અનેક પ્રકારની ઈચ્છા અનેક પ્રકારની વિકલ્પની ઝંઝાળમાં ઝાડમાં ઘૂંચાયેલો જીવ સળગે છે અંદરમાં ત્યાં એને શાંતિની તૃપ્તિ નથી તૃપ્તિ કરતા. એનો વિચાર નિશ્ચય રૂપ જ વર્તે છે એક નિશ્ચિત થઈ ગયેલી નિશ્ચિત થઈ ગયેલી વાત છે નિયમિત થઈ ગયેલી વાત છે. મુમુક્ષુને કેમ મોક્ષ સિવાય અથવા એક સ્વરૂપનું અજ્ઞાન મટાડવા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી કે જગતના પદાર્થો અને જગતના લોકો અને આખા જગતનો એને આ ટોટલ મારી દીધો છે આમ છે એવો વિચાર નિશ્ચય રૂપ જ વર્તે છે, નિશ્ચયપણે દ્રઢપણે વર્તે છે. અને જ્ઞાન પ્રાપ્તિનો કાંઈ અંતરાય છે માટે તે કારાગૃહ રૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાને ઘટે છે, ભય પામે છે. ખરેખર લોકોના સંગ પ્રસંગમાં પ્રવૃત્તિ વ્યવહાર કરવામાં એને ભય છે, એને હોશે પ્રશ્ન રહેતો નથી. અંદરમાંથી પોતાનો ભાવ ત્યાંથી સંસ્કૃતિને નિવર્તાવવા માંગે છે કે આમાં આગળ વધવા જેવું ક્યાંય છે. જ્ઞાન પ્રાપ્તિનો કાંઈ અંતરાય છે એવી લીધું છે. ઈચ્છા છે જ્ઞાન પ્રાપ્તિની, પણ જ્ઞાન પ્રાપ્તિ થઈ નથી એટલે પોતાના જ ભાવરૂપ અંતરાય છે. એની અંદર અંતરાય કોઈ બહારનો નથી, જ્ઞાન પ્રાપ્તિ થવામાં કોઈ બીજો નડે છે એમ છે નહીં, પોતાના જ પરિણામ રોકાયેલા છે. અને એવી રીતે રોકાયેલા છે કે જેથી પોતાને સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આ એક નકલી પરિસ્થિતિ થોડી ભંગણવાળી છે. સત્સમાગમ મળે, સત્સમાગમ અર્થે અથવા પોતાની ઈચ્છાને અર્થે પોતે પોતાને કરવું છે, સંસારમાં ડૂબવું નથી, પરિભ્રમણથી છૂટવું છે, એ નિમિત્તે એવી ભાવના એવી ઈચ્છાએ સત્સમાગમ કરે, છતાં એ સત્સમાગમમાં ભાવના પણ હોય અને હજી અજ્ઞાનની નિવૃત્તિ થઈ હોય નહીં, તો એને જ્ઞાન પ્રાપ્તિમાં અંતરાય છે. પોતે જ પૂરેલ કોઈ એવા રસ, અનેક પ્રકારના વિભાવ રસમાં એવી રીતે પ્રવૃત્તિ કરી છે કે એ રસ વર્તમાનમાં તીવ્ર ન હોવા છતાં પણ સ્વરૂપ જ્ઞાન થાય એટલી પોતાની નિર્મળતા એને આવતી નથી. નહીં આવે એવો પ્રશ્ન નથી, પણ વર્તમાનમાં નથી એને પોતાને અંતરાય રૂપ લાગે છે. ભાવના હોય અને ભાવનાની પૂર્તિ ન થાય એવી ભંગણ છે ને. મારી તો ભાવના છે ને, ભાવના અર્થે તો હું આ પ્રગતિ કરું છું, સ્વતત્વનો વિચાર કરવો, સ્વતત્વ કેમ પ્રાપ્ત થાય એ સંબંધી યથાશક્તિ પ્રયત્ન કરવો, અને છતાં હજી એનું ફળ ન આવે એને પોતાના પરિણામ પોતાની યોગ્યતા અંતરાય રૂપે છે, એ પ્રયાસને કેમ ટાળવો, એની અંદરમાં તીવ્ર મથામણ ચાલે છે. સંસારમાં પણ એમ થાય છે કે નહીં, એક કામ કરવું જ હોય, કર્યા વિના ચાલે એમ ચાલે એમ ન જ હોય, અને કામ થવાની શક્યતા સામે દેખાતી ન હોય, કેવી મૂંઝવણ થાય છે. એમ કે ભાઈ હમણાં તો ઊંઘ આવતી નથી, દિવસે પણ એ વિચારો અને રાત્રે પણ એ વિચારો, કેમ કે આ કામ કર્યા વિના ચાલે એવું નથી ને કામ થાય એવું દેખાતું નથી, અને ગમે તે રસ્તો તો કાઢવો કાઢવો ને કાઢવો જ છે. ખરેખરની ચિંતા કરવી પડે છે, થઈ જાય છે, એને રોકવી હોય તો રોકાતી એવી આવી અંદરની પરિસ્થિતિ. દર્શન પરિસર એને કહેવાય છે, શાસ્ત્ર પરિભાષામાં એને દર્શન પરિસર કહેવાય છે. સમ્યક દર્શન પ્રાપ્ત થયા પહેલા એ સંબંધીની મૂંઝવણ એનો કોઈ પણ રીતે પોતાની અજ્ઞાનની નિવૃત્તિ કરી લે, એનો ઉપાદાનની અંદર જે અંદરથી ફળભરાટ ઉત્પન્ન થાય છે, એક આકુલતા થાય છે, એ પ્રકારની પણ એક આકુલતા થાય છે, એને દર્શન કરી શકે છે. જે પોતાની મૂંઝવણ લખી છે ક્યાંક ક્યાંક પોતાની મૂંઝવણ લખી છે, દર્શન કરી શકે. જ્ઞાન પ્રાપ્તિનો કઈ અંતરાય છે અને આ બાજુ તો એને વિસ્તાર કરવો નથી, કેમ કે એ તો એને નિશ્ચિત કર્યું છે કે સંસાર કારાગ્રહ રૂપ છે. લોકનો પ્રસંગ એટલે અનેક પ્રકારની લૌકિક પ્રવૃત્તિઓ કરવા યોગ્ય નથી. એક એક ભય વિચારવાને ઘટે છે અથવા મુમુક્ષુને એવો જ એક ભય હોય છે, એ સિવાય જગતમાં એને કોઈ ભયનું સ્થાન હોતું નથી. સ્વપ્ન દશામાં બીજો સરસ વિચાર લીધો છે, જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે. જોઈ શકે જાગૃતમાં કોઈ જીવ પોતાનું મૃત્યુ જોઈ શકે જોઈ શકે કે ભાઈ આ હવે હું મરી ગયો છું, હવે મને બધા લઈ જવાની તૈયારી કરે છે, આ બધું બાંધીને ઉપાડ્યું, એ પોતે પોતાનું જોઈ શકે છે પોતાનું બીજા ક્ષેત્રે જાય લઈ ગયો. પણ સ્વપ્ન એવું આવે કે પોતે જ પોતાનું મૃત્યુ મૃત્યુની સુગંધીની મરણોત્તર ક્રિયાને જોવે કેવી કલ્પના છે. બહુ સારો દ્રષ્ટાંત લીધો હતા, કેવી કલ્પના કરે છે. સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જીવે છે, અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે એ જ અજ્ઞાનમાં કલ્પના થાય છે. એમ તો આ જીવ પોતાને પોતાના મૂળ એવા બીજા દ્રવ્યને વિશે સ્વપ્ને માની છે. આ ઘર મારું, આ મિલકત મારી, આ પરિવાર મારો, એનું પોતામાં જે દ્રવ્યો નથી, જે પદાર્થો નથી, જે અજીવો નથી, જે બીજા આત્માઓ નથી, એ કાંઈ પોતામાં નથી, એમાં એ પોતા પણ જોવે છે, પોતામાં જોવે છે. આ મારા છે, આ મારા છે, પોતામાં નથી એવા પરદ્રવ્યોને બીજા પદાર્થોને પોતાને વિષયે જોવે છે. એ સપના જેવી એની સ્થિતિ છે. સપનામાં જેમ કલ્પના થાય છે પોતાના મૃત્યુની, પણ એ અસંભવિત છે. વાસ્તવિક રીતે તો કોઈ પોતાનું મૃત્યુ જોઈ શકતો નથી. એમ વાસ્તવિકપણે કોઈ પર પદાર્થો આત્માના થઈ શકતા નથી. અને એ જ માન્યતા સંસાર છે. પછી ક્યાં વિચાર કરવો ને, આયા જ વિચાર કરવો, એવું શું કરવા, વિચાર ક્યાં કરવો? કાર્ય કાર્ય ઉપર આવી ગયું ને, પ્રસંગે પ્રસંગે, કાર્ય કાર્ય અને પરિણામે પરિણામે તેનો લક્ષ રાખી તેનાથી મોકળું થવાય, ભિન્ન પડાય તેમ જ પ્રયત્ન કર્યા કરવો. એટલે તો એવું કહે છે કે આ કોઈ સ્વાધ્યાય મંદિરમાં એક કલાક બેસીને વાંચવાની ચીજ નથી, પણ કાર્ય કાર્યને પ્રસંગે પ્રસંગે એ અનુભવમાં લેવાની ચીજ છે. એમ છે, અને ત્યારે જ ખરું સમજાય છે. આયા આ પાડે એટલે સમજાય છે એવું નથી, ત્યાં જ સમજાય છે. અને જો સમજાય તો મિત્ર સમજાતો નથી. એ બીજા દ્રવ્યને વિશે સ્વપણું માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે. એ પરપદાર્થોનો સંયોગ તો સંસાર નથી, પણ પરપદાર્થોમાં પોતાપણું માનવું તે જ સંસાર છે. તે જ અજ્ઞાન છે, તે જ પોતાને વિશે પોતા સંબંધીનું અજ્ઞાન છે. નરકાદી જતું નો હેતુ તે જ છે. બહારમાં મરણનો પ્રસંગ બને તો એને ભય લાગે, પણ અનંત જન્મ મરણ થાય એવા પરિણામની એવી માન્યતાનો ભય નથી. your energy was. નરકાદી ગતિનું હેતુ તે જ છે. કહ્યું કે પરમા પોતાપણું માનવું તે એક જ નરકાદી ગતિનો હેતુ છે. તે જ જન્મ છે, તે માન્યતા, તે જ જન્મ મરણ છે, તે જ દેહ છે એટલે એ જ એનો દેહ છે, કેમ કે એને જ પોતાનું સ્વરૂપ એને માન્યું છે. અથવા નવા દેહ ધારણ કરવાનું પણ કારણ તે જ છે. દેહના વિકાર એટલે રોગાદી ઉત્પત્તિનું કારણ પણ તે જ છે. તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ અને તે જ મિત્રાદી ભાવ કલ્પનાના લોકો છે. એ કર્મ વિશે પિતા પણ માનવું, તે જ પુત્ર સંબંધીની કલ્પના છે, તે જ પિતા સંબંધીની કલ્પના છે. એ દ્રષ્ટાંત લીધો પછી જેટલા સંબંધ પરિવારના છે બધાના આવી જાય છે. તે જ શત્રુ મિત્ર આ મારો વહેલી છે અને આ મારો અનુકૂળ છે એટલે મારો મિત્ર છે, મને અનુકૂળ નથી માટે એ મારો વહેલી છે, એવી ભાવ કલ્પનાનો હેતુ છે. એવી કલ્પના માત્ર છે, વસ્તુસ્થિતિ નથી. જેમ પતિમાં પોતાની મૃત્યુ એવી કલ્પના છે, જાગે છે ત્યારે જીવ પ્રત્યક્ષ અનુભવ કરે છે. એક મિનિટ પહેલા સ્વપ્નું પૂરું થયું એમાં મારું મૃત્યુ થયું હતું એ વાત ખોટી પૂછી હતી. હું તો મોજું હજાતી કરાવું માને છે કે નહીં, ખોટું ખાતું માને છે. જેનું સ્વરૂપ જ્ઞાન થાય છે, આત્મા અસંગ તત્વ છે, જ્ઞાનમય અનંત ગુણનું સ્વરૂપ છે, એ જ એને પોતાને જીવનું છે એવું જાગૃતપણે અનુભવમાં આવે છે કે હું તો આવો આત્મા છું કે જે મને અનુભવી રહ્યો છું ને મને અનુભવું એ જ મારો સ્વભાવ છે. ત્યાં એને પર સંબંધી સંબંધ જે છે એ બધા એને કલ્પિત ભાષાએ છે. કલ્પિત ભાષા છે એટલે જૂઠા ભાષા છે. આવું આટલો બધો સંબંધ, આટલો વખત સાથે રહેવું અને એ બધું જૂઠું કાંઈ હતું નહીં હોય એમાંથી. આત્માને જોતા તો એમાંથી કાંઈ હાતું દેખાયું નથી અને એને સાચું જોતા આત્મા દેખાયો નથી. એ બધું સાચું છે એમ જોવા જાય ત્યારે એને એનું સ્વરૂપ દેખાયું હું નથી, સ્વરૂપને આવરણ આવ્યું નથી. આમ છે, આ તો વસ્તુ સ્થિતિની જાહેરાત છે. પછી એને કેમ એ કઈ બાજુ જાણવું એને નક્કી કર્યું. તો 100% ખોટું દેખાય, થોડું કે હતું ને દેખાય. આમાં અમારે ટકાવારી પડે ભાઈ, એ તો કાં તો 100% જેવી સંસારી સંબંધોને સાચા માને છે અને ત્યાં તો 100% જેવી પોતાના આત્મ સ્વરૂપને સાચું માને છે. એમાં બે મશીનમાં ટકાવારી પડે નથી, માન્યતામાં ટકાવારી પડે નથી. પ્રયત્ન માગે એવી ચીજ છે. ઘણા વખતથી અભ્યાસેલો સંસાર છે, અનંતકાળ છે એવી પરમા હું પણ, પર મારા ને હું પરનો એ રસ તીવ્ર રસે એમાં ઓતપ્રોત થઈને રસ રેડ્યો છે. એ તોડવું છે આખા એ અંધી માન્યતાના બળ ઘણું છે. એક માણસને એમ લાગે કે રોજ ખાઈએ છીએ એમાં એક જ વસ્તુ હોય તો સામાન્ય વાત છે કે ભૂખ લાગે ને માણસ ખાય. એમાં રસ શું હોય તો સામાન્ય રોટલી દાળ ભાત શાક તો રોજને ખાવાની ચીજ છે, સામાન્ય છે. કોઈ વિશેષ પ્રકારનું ભોજન હોય ને રસ પીએ તો ઠીક છે, આમાં શું રસ આવતો માણસ રોજિંદા ક્રમ પ્રમાણે જમી લે છે, પણ રસોઈમાં એક દુઃખ મીઠું ખાનું ન હોય એને ખબર પડે આમાં રસ કેટલો આવતો હતો, હવે રસ ઉડી ગયો કેટલો, શું માગે છે. સામાન્ય જે એની પ્રવૃત્તિ છે એમાં ખબર પડી એવું નથી, કેમ કે તે સાધારણ થઈ ગયું છે ને કહેવાય ગયો છે, પણ બધો સૂક્ષ્મતાથી અભ્યાસ કરવા જેવો વિષય છે. એમાં કુટુંબ પરિવાર મિલકત આગ્રહ અનેક પ્રકારનું, એમાં જે પોતાની કલ્પના છે, પોતાનું સ્થાન છે, એમાં જે મમત્વ છે, એમાં જે પોતે સંબંધ કલ્પનાથી જોડી રહેતો છે, એટલું સાધારણ લાગે છે કે એમાં શું હવે, એ સામાન્ય વાત છે, પણ એનો કેટલો રસ છે એ સામેનો પ્રસંગ પ્રત્યાઘાત આવે છે ત્યારે ખબર પડે છે. ત્યાં સુધી એ સંબંધીનો ખ્યાલ આવતો નથી કે કેટલો રસ નિરંતર રેડે છે, રોજ ઉઠીને નિરંતર કેટલો રસ જીવ રેડે છે પર ભાવમાં પર દ્રેમાં, એનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. રોજ મોટી નદી હોય અને પાણી સમુદ્રમાં જાતું હોય એનું વજન કરે તો, રોજના આટલા લાખ ટન પાણી જાય છે નર્મદા જેવી નદી હોય, રોજ પાણી જાતું પ્રવાહ મોટો જાતો હોય છે પાણીનો, હવે રોજનું આટલા ટન તો મહિને કેટલું, વર્ષે કેટલું, અને વર્ષોના વર્ષો કેટલાની જિંદગી હોય છે ને કેટલું જ હોય છે, એમાં રસ કેટલો રહ્યો છે એનો કોઈ હિસાબ છે? હિસાબ થાય એવું નથી, એનો આંકડા હું કહેવા જાય તો કાંઈ એમાં મેળ પડે એવું નથી. એને છોડવું છે કે એનો પ્રયત્ન એવો જ સામે જોઈશું. યોગ મિત્રાદી ભાવ કલ્પનાના હેતુ છે અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે, અને જ્યાં કલ્પના ખોટી થઈ કે આ બધું જૂઠ છે, હું તો એક આત્મા છું, જ્ઞાનનો ચૈતન્ય તત્વ છું, જગતના કોઈ પદાર્થ સાથે વાસ્તવિક ગુણે તો આત્માને કોઈ સંબંધ છે નહીં, એ તો નિરાલંબ નિરપેક્ષ તત્વ છે જગતને, પ્રત્યેક દ્રવ્ય પ્રત્યેક પરમાણુ પ્રત્યેક આત્માઓ એ બધા એમ જ છે, એવી જ્યાં અજ્ઞાનની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. અંદર વસ્તુ તત્વ અસંગ છે એની માન્યતા, એનું જ્ઞાન, એનો સ્વીકાર આવ્યા વિના બહારમાં અસંગ દશા પ્રગટે એ તો કોઈ રીતે બની શકે નથી. એટલે એની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે, અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ સત્પુરુષ આદિ બાહ્ય સાધન કયા, એ બહારના સાધન કયા, એવા અસંગ તત્વોને સમજાવનારા કહેનારા બતાવનારા બહારમાં સત્સંગ અને સત્પુરુષને સાધન કહેવામાં આવ્યા છે. એ બતાવે છે જોવું એ તારું કર્તવ્ય છે, અને તું જો તો એમણે બતાવ્યા એમ કહેવામાં આવે, એ બતાવે જાય ને તું જોવાની તસ્દી ન લે તો એ તને બતાવે છે એમ પણ લાગુ પડતો નથી, એટલે કે એ સાધન તારે માટે નથી. અને તે સાધન પણ જે પોતાના પુરુષાર્થને તેમાં ગોચવા સિવાય પ્રવર્તાવે તો શું, નિમિત્તનું નિમિત્તપણું ક્યારે, કે આ જીવ પોતાનો પુરુષાર્થ પરવે ત્યારે, નહીતર તો નિમિત્તનું નિમિત્તપણું રહેતો નથી. કોઈ એમ કે ભાઈ વધુમાં વધુ સત્સમાગમમાં રહેવા અમે માગીએ છીએ અને એમ કરતા કરતા અમને લાભ થયું છે. કહે છે કે જેનું લક્ષ એ રીતે બહારના વિશેષ છે અને અંતર પુરુષાર્થ ઉપર જેનું લક્ષ ઓછું છે અથવા મુક્ત પોતાનો પુરુષાર્થ અને ગૌણ પણ નિમિત્ત છે. નિમિત્તની તો બધે ગૌણતા છે. એટલે એ વાત લીધી છે કે તે સાધન પણ એટલે સત્સંગ અને સત્પુરુષનો યોગ હોવા છતાં પણ જે જીવ પોતાના પુરુષાર્થને તેમાં ગોપ્યા સિવાય એટલે તે પૂરા પ્રયત્નથી પ્રયત્નવંત રહીને પૂરા ઉદ્યમથી એ સંબંધિત પોતે કાર્ય કરે તો એને બહારનો યોગ સાધન અથવા નિમિત્ત કહેવામાં આવે છે. નહીતર સિદ્ધિ થતી નથી તો જ સિદ્ધ છે અને નહીતર એ સાધન પણ લાગુ પડતું નથી. એ વિષય પણ બહુ વિચારણીય છે. કેમ કે સત્સંગ અને સત્પુરુષ મળેલા છે ત્યારે પણ આ જીવને તેનું યથાયોગ્ય ફળ આવતું નથી. એ એમ સૂચવે છે કે જીવનું વજન નિમિત્ત ઉપર છે અને ઉપાદાન ભાર નથી. એ મળતા એની નિષ્ફળતા થઈ ગઈ તો પણ તું રસ્તો ચૂકી જઈશ. જમીન બહારમાં કુટુંબ પરિવાર આદિનું મહત્વ કરતા એ તને તારો રસ્તો ન મળ્યો અંદરનો અંતર નથી. બહારમાં સત્સંગ અને સત્પુરુષ મળતા જો તને આત્માની ગમતા થઈને એ સંયોગની મુખ્યતા થઈ તો પણ તમે એમ તમને શું જાવ છે એ એટલું જ પ્રશ્ન છે. માનવીને તો એ વિષય ઉપર બહુ વજન છે. ફોગાની જીવ જાય છે દુકાને બેસી સાંકડાના પાના ફેરવે પાના ખાતામાં લેણ લેણ કેટલી અને વેપાર ખાતામાં નફો જે જોઈએ આ તો એટલો મતલબ છે. અને અંતર પ્રયત્ન વગર સર્પશાસ્ત્રના પાના ફેરવે એને એક દુકાન એક બંધ કરીને બીજું ખોલ્યું પોતે અંતર જાગૃતિમાં ના આવે એ દુકાન ને ચોપડાના પાના ફેરવતો તેના શાસ્ત્ર ના પાના ફેરવે છે એમાં કોઈ અંતર ન જોતા બહુ વજન છે. કેમ કે માર્ગ આંશી બદલાઈ જાય છે. સામાન્ય રીતે સત્સમાગમ અને સત્પુરુષનો યોગ મળવા છતાં માર્ગ નહીં મળવાનું કોઈ કારણ રહે છે તો આ એક જ રહે છે કે એનું વજન બાહ્ય પ્રવૃત્તિ અને બહાર બાજુ વધારે રહે છે. નિમિત્ત ઉપર વધારે વજન થયું છે. આમે સત્શાસ્ત્ર સત્પુરુષ સત્સમાગમ મહિમા કરવા યોગ છે એવું પાછું આવે ને શાસ્ત્રમાં એવું આવે કે એનો મહિમા તો આવવો જોઈએ. પણ એ મહિમા આવવો જોઈએ એટલે કોઈ કૃત્રિમ વિષય નથી એ મહિમા કરવાનો. એ તો જેને પોતાનું સ્વરૂપ સમજવાનો અનંત લાભ દેખાય છે એમાં એનો નિમિત્તભૂત જોવે છે ત્યારે એનો મહિમા આવે છે. નિમિત્તભૂત જોવે છે એટલે મહિમા આવે છે. તે કરી દેશે કરી દેશે માટે એની પાછળ લાગે તો થાય એ રીતે તો મહિમા આવે તો એ મહિમા કઈ સાચો નથી ને એને શું કોઈ બી કલ્યાણ થાય. સર્વ જીવ આત્મા પણ સંસ્વભાવી છે. બધા આત્માઓ આત્મા તરીકે તો સરખા સ્વભાવવાળા છે, પછી કીડીનો આત્મા હોય, નિરોધનો જીવ હોય, નારકીનો જીવ હોય, દેવનો હોય, મનુષ્યનો હોય, ગરીબ હોય કે તંગર હોય, રોગી હોય કે નિરોગી હોય, એની સાથે કાંઈ સંબંધ છે, બાળક હોય કે વૃદ્ધ હોય. આત્મા તરીકે બધા જીવો સમસ્વભાવી છે, સરખા સ્વભાવવાળા છે, એક જાતના છે. બીજા પદાર્થમાં જીવ જો નિર્બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે. આ પરિભ્રમણ કારણ છે, આગળ એ વિશે લીધો છે, એ યજ્ઞાન છે અને એ જન્મ મરણનું કારણ છે. જન્મ મરણનું કારણ કહો કે 84 લાખ યોનિમાં પરિભ્રમણનું કારણ છે. બીજા પદાર્થમાં જીવ જો નિર્બુદ્ધિ કરે એટલે જે ચીજ પોતાની નથી એ ચીજમાં મહત્વ કરે, અપ્રમાણિક છે ને, પાર્થિવ ચીજને પોતાની કરે એમાં તો વ્યવહાર પ્રમાણિકતા રહેશે, તો પરિભ્રમણ દશા પામે છે. અને નિર્ણય વિશે નિર્બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા કરે છે. બહુ ચોખ્ખી વાત લીધી છે. બીજા પદાર્થમાં જીવ જો નિર્બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા એની, બીજા પદાર્થમાં નિર્બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા થાય, અને નિર્ણય વિશે નિર્બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા ફળે. એમ છે, સ્વરૂપમાં આત્મબુદ્ધિ થાય, જ્યાં આ પોતે છે ત્યાં પોતાપણાની બુદ્ધિ થાય, ત્યાં એને જન્મ મરણનું કારણ રહેતું નથી. છતાં એને એ લાભ લાભ તરીકે દેખાતો નથી, પણ રૂપિયા અને અપાયમાં કાંઈ ફેરફાર થાય તો એને સાચો લાભ દેખાય. વિચારમાં બે વિચાર છે, એને એના મંથનમાં ઉતરવું જોઈએ. આ રૂપિયા ગયા તો તારામાંથી શું ગયું, અને આવ્યા તો તારામાં શું આવ્યું, એની નિવૃત્તિ થી આવીને આત્મામાં અનંત સુખનો લાભ છે એ વાત એને સૂજવીને. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, જેના ચિત્તમાં એમ આવ્યું કે આ માર્ગ જીવને પરિભ્રમણ દશા કેમ પડે, જીવને પરિભ્રમણ દશા કેમ થયેલી છે અને એની નિવૃત્તિ કેમ થાય, આગળ તો કહી ગયા 30મા વર્ષમાં. આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે એમ લખે છે. આ જીવને પરિભ્રમણ કેમ થયેલું છે અને એ પરિભ્રમણની નિવૃત્તિ કેમ થાય, એમાં અનંત અર્થ સમાયેલો છે. એ સાધારણ વાત છે, અનાદિનું એનું પરિભ્રમણ કર્યું નથી, અને પરિભ્રમણનું કારણ પડે તો એની ક્રમે કરીને સંપૂર્ણ મુક્ત દશા ત્યાગ ના આવી. જેના ચિત્તમાં જો ચિત્ત શબ્દ વાપરો છો, ઉપર ઉપરનો વિચાર નથી એમ કહે છે, એ ચિત્ત છે, આ વિચાર આવી ગયો, મુક્તિ આત્માની મુક્તિ કરવા જેવી છે એમ. ઊંડેથી જેને એ દરકાર જાગે છે, જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેને તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ એ પરમ શ્રેય છે. તેને તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે એટલે જેને તેવું આત્મજ્ઞાન વર્તે છે તેની દાસાનું દાસ પણ એની ભક્તિ કરવી, એને એની એની આગળ એને કેટલી એ જ્ઞાન પ્રાપ્તિને અર્થે એની કેટલી કિંમત આવે એનું કોઈ આંખ થયા આગળ કહી ગયા 24મા વર્ષમાં કહી ગયા કે એમાં એને પરમેશ્વર બુદ્ધિ આવે ના. એવું પરમ શ્રેષ્ઠ એટલો એનો સંસાર સંબંધી અનંત રસ છે એમાં પહેલો ફરક ત્યાં પડે છે કે સ્વરૂપ જિજ્ઞાસાથી જેને સ્વરૂપ પ્રાપ્ત થયું છે એને સ્વરૂપને લક્ષ્ય એ બાજુમાં એને એની કિંમતને મહેમા આવે એ એનો વિપર્યાસ વિપરીત રસ ઘટાડવાનું પ્રથમ કારણ થાય છે એટલે એને પરમ શ્રેય કહ્યું છે અને એને એ વારંવાર પોતે બાબતમાં મુખ્યતા આપે છે એ છે એ બહુ ઊંડું રહસ્ય છે જેને એ વિષયનો અનુભવ હોય એને એનો ખ્યાલ આવે છે એવો જરા ઊંડું રહસ્ય છે એ પરમ શ્રેય છે શબ્દોથી આત્મ કહી દે છે બાકી વાત બીજી કેમ એમ થાય છે એ બતાવી શકાય એમ છે એવું વિષય છે 542 ઉપદેશ દેનારો જીવ લાલ બત્તી મૂકી છે પોતે અપરિણામી રહી ઉપદેશ કરે છે તે મહા અનર્થ છે પોતાને માટે એના જીવનું અનર્થનું કોઈ કારણ હતું નથી એટલે એમ કહ્યું કે જે વિષયનો ઉપદેશ દેવો છે એવી જો કોઈ ઉદયમાન પ્રવૃત્તિ છે આ તો ઉદયનો વિષય થઈ ગયો ને ઉપદેશ તો તેનું પરિણમન આવું ઘટે છે નહીતર અપરિણામી રહીને એનું પરિણમન ના આવે ને આમ કરવા જવાનું છે આમ કરો ને આમ કરો એ વાતમાં ખરેખર તો એના વિષયમાં એ કહેવાનો એને સ્પિરિટ આવે નહીં એ તો મુખ્ય વાત એ છે જીવનપણું ન હોય એની અંદર જીવંત તત્વ ન હોય એ કહે એમાં અને એને માટે તો એ મહાન અર્થનું કારણ થઈ જાય કેમ કે પરિણમન કેમ થાય પછી એને તો એ સમજવાનું રહ્યું સ્પષ્ટ કે આત્મા ત્રિકાળ ધ્રુવ સ્વભાવી છે પરમાત્મ તત્વ છે પરમ પારિણામી ભાવ પરમાત્મા પુત્ર છે અંતઃતત્વ અને એની સ્વસંમુખમ તો ધર્મ છે વાત તો સિદ્ધિ સાદી અને સહેલી છે એવો ઉપદેશ આપવો કે નહીં અહીંયા એમ કે છે કે પરિણામી છે ને એવો ઉપદેશ આપવો એનો અનર્થ થશે એ સંબંધીનો મહાનર્થ થશે અનર્થ થશે કોને ચલી છે મહાનર્થ થશે એટલે કે તમે રસ્તો જે છે એ ઉપદેશ જીવને લાગુ પડે એ એક બહુ મહત્વની મુદ્દાવાળી વાત છે અન્ય સંબંધી જે તાદાત્મ્યપણું ભાષણ છે તે તાદાત્મ્યપણું નિવૃત્ત થાય તો સહજ સ્વભાવે આત્મા મુક્ત છે એમ શ્રી ઋષભાદી અનંત જ્ઞાની પુરુષો કહી ગયા કે બીજા અન્ય દ્રવ અને અન્ય ભાવ સંબંધી તાદાત્મ્યપણું એકતા થઈ જાય છે તદ આત્મ મારાપણું કહો એકત્વ કહો મમત્વ કહો તદાત્મ કહો એનું જે ભાષો છે તે તાદાત્મ્યપણું નિવૃત્ત થાય તો સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે આત્મા તો સ્વભાવથી જ સહજપણે જ મુક્ત છે પણ અન્ય દ્રવ સાથે તાદાત્મ્યપણું કરીને પોતે બંધનને અનુભવે છે એ સહજ સ્વભાવે મુક્ત છે એને અનુભવતો નથી જીવો આત્મા સહજ સ્વભાવે મુક્ત છે એમ જો પોતે પોતાને જોવે અનુભવે તો એને પરથી તાદાત્મ થાય નહીં. પર પદાર્થો જ્ઞાનમાં જણાય ખરા, પણ એ મારા છે એમ જણાય નહીં. પણ મારા છે એમ તાદાત્મ પણ એ જણાય ત્યારે આત્મા સહજ સ્વભાવે જીવો મુક્ત છે એવું એને જણાતો નથી. છે તો એવો જ ક્યારે પણ, પણ એને જણાતો નથી. એને તો એમ થાય છે કે અરે હું તો ફલાણો માણસ છું, આટલી ઉંમરનો છું અને આટલા આટલા કાર્યો કરવા એ મારી ફરજ છે. આ બધી ઉપાધિ મટે તો કાંઈક મને શાંતિ થાય. આમ છે કે નહીં ભાઈ, તું તમે ભૂલી ગયા એ ક્યાંય, એમાં ક્યાંય તું છો. આમ છે જે કલ્પના એ છોડ્યો છે અને એ કલ્પના એ છોડ્યા પછી એમાં જે રસ રેડે છે નદીના, નર્મદા નદીના લાખો ટનના પાણીની જેમ સમયે સમયે રસ રેડે છે એનો સરવાળો ગુણાકાર કરીએ તો કાંઈ એનો હિસાબ લાગે હું નથી. પછી એમાંથી એને બહાર નીકળવાની તકલીફ લાગે છે. અરે આ તો મહાપુરુષોના અને બાવા યુગીના કામ છે, આમાં આપણે સંસારી છે આ બધું ક્યાંથી માનીએ. આ તો મહાત્મા હોય એ બધું મહાત્માનું કામ છે. ભાઈ તું છો એ તું તો આત્મા છો, તું કલ્પો એવો તું નથી. એક વાર તું તારું આત્મા પણ હું લક્ષમાં લઈને એ ભાગ્ય બધું ખંચે રે નાખ એમ કે એવો પુરુષાર્થ તું કરી શકે એવો તું છો, સહજ સ્વભાવે તું એવો છો. મને વાત વાતમાં કેટલું બતાવે છે, એક સાથે બે વાત બતાવી એક જ વાત એમાં કે અન્ય સંબંધી જીવને તાદાત્મપણું ભાષણ છે, વસ્તુતા એ છે નહીં એમ કેવું છે. એને ભાષે છે કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. મારે ઊંડા ઉતરવા જેવું નથી. એમાં તારી ઈચ્છા એમાં કાંઈ કામ આવે એવું નથી. એક તો તારી ઈચ્છા જ વ્યર્થ છે, જે કાંઈ થવા યોગ્ય હોય તે થાય છે. અને બીજું મોટું નુકસાન એ છે કે તું એમ માને છો કે હું આમ વિચારું એટલે આમ થઈ જાય, એમાં આખો સહજ મુક્ત સ્વભાવથી સહજ સ્વભાવે જે મુક્ત આત્મા છે એનો જેમાં અનાદર થાય. એવી રીતે તું બંધાય પર પદાર્થમાં તાદાત્મ્ય પણ કરીને તું પોતે જ એવી રીતે એની સાથે પકડમાં આવે છો. સાક્ષી નાખી એવી પોતાનો પણ અનુભવ પોતાના મોટા પુરુષોને વાત કરવામાં આવે છે. પત્રાંક નંબર 5 જ્યારે પ્રારબ્ધ ઉદય દ્રવ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવ વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે અથવા ધીરજ રાખી આજુબાજુની ઘણી સંભાળથી કરવી ઘટે. એક લાભનો જ પ્રકાર દિશાકરી કરવી ન ઘટે. તે વેપાર કરતો હોય એક સામાન્ય માર્ગદર્શન છે, એમાં નુકસાન જતું હોય એને લાગુ પડે છે. વેપાર કરતો વેપાર કર્યા એમાં નુકસાન જતું હોય એટલે જ્યારે પ્રારબ્ધ ઉદય એને નિર્બળ હોય દ્રવ્યાદિકરણમાં એટલે પૈસાની પ્રાપ્તિ કરવાના, દ્રવ્ય એટલે પૈસા, ત્યારે ઘણા વિચારવાન હોય મનસ્તો હોય તો એને પ્રવૃત્તિ જરા ધીમી કરી નાખે છે. એક લોભ દેખીને લાભ દેખીને એની પાછળ વિશેષ લાવ્યા કરે તો એમાં એને આ રસની તીવ્રતા વધારે વધી જાય છે, સંકેત તો એટલો કરવો છે કે આવો પ્રકાર હોય ત્યારે સામાન્ય જીવ વિશેષ પાછળ દોડ મૂકે છે, નુકસાન થાય તો એ નુકસાનને કવર કરવા માટે વેપારમાં તો બધો અનુભવ થયો હોય કે ન હોય, આપણે નુકસાન ગયું હોય કેમ લઈ લેવું, ત્યાં બજારમાં બોલે છે ભાઈ જ્યાં ખોવાયું હોય ત્યાંથી ગોતીએ ને, અહીંયા ખોવાઈ ગયું છે તેલની બજારમાં ખોવાનું છે તો તેલની બજારમાંથી લઈ લેવું છે, સવારે ગયું હોય તો હાની હોય કેમ પાછું આવે, કેટલી બાજુ ઉપયોગ દોડાવી દીધા, મુંબઈ પૂછે, કલકત્તા પૂછે, વેરાવળ પૂછે, હા ક્યાં પૂછાતું, ક્યાં ક્યાં પૂછે, જરાક ધીરો કરી દઉં, રસ લંબાવાને બદલે વિચારવાને જરાક ધીરું પડી ગયું, ત્યાં સંશોધ કરી નાખો, હમણાં શાંતિ રાખે, કોઈ પ્રારબ્ધ એવું જેવું નિર્મળ છે નિર્બળ છે, પછી તું જાણવા નાખી શકે મળી જશે, એમ તો મળવાનું છે નહીં, ત્યાંથી થોડી પીછેહટ કરી દઈ, ખાસ કરીને તો રસથી સંકેત એટલો છે, પણ લોભથી લાભનો જ પ્રકાર દેખા કરીને પ્રવૃત્તિ પાછળ પડી જવું અને બ્રેક મારવી એમ કે છે, સામાન્ય રસને અનુલક્ષીને માર્ગદર્શન છે. સત્રાંશ નંબર 547, એક જ વાત બધાને ન લાગવી પડે, કેમ કે નોકરી કરતા હોય એને તો બસ લાગવું પડે, એને એ લાભ નુકસાનનો પ્રકાર નથી, એને તો એ વિસ્તાર પ્રકારનો છે, ઉદય સંબંધી છે. જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય બદલતો નથી, તો સર્વસંગ મોટા આશ્રવ છે, જો એને જ્ઞાનથી આ નિશ્ચય થયો હોય એમ કે છો, રાગથી નહીં, દોષથી નહીં, બહુ ભાગ તો એવું જોવામાં આવે છે, બહુ ભાગો એ સામાન્ય રીતે લૌકિકમાં જે ત્યાગીને મહાત્માઓ કહેવાય છે એ કોઈને કોઈ એવો દુઃખનો પ્રસંગ એને સંસારમાં ઉત્પન્ન થયો હોય પછી બધું છોડીને ચાલી નીકળી આવે, એ દ્વેષ ગર્ભિત વૈરાગ છે, કેમ કે આ બધો સંસાર બધો આકામો છે, અસાર છે, સારો ઝેર છે, એને જ્ઞાને કરીને નિશ્ચય થયો ખાલી ભાવનગરમાં અધ્યાત્માનંદ યોગના આમ તો યોગના જાણતા આપણા ગુરુદેવના પ્રવચન એના પરિસ્થિત અધ્યાત્માનંદ વાત કરતા કરતા ક્યાંય તેને એવો પ્રસંગ બની ગયો છે, ખૂબ બીજો હિમાલયમાં ગયા ભાઈ, જ્ઞાનથી નિશ્ચય થાય એ બદલતો નથી, રાગથી ને દ્વેષથી નિશ્ચય થાય એ યથાર્થ તો નથી, એમાં કોઈ યથાર્થ નિશ્ચય આવે છે યાર કેવું બને છે એ નિમિત્તથી જાય છે પ્રતિકૂળ પ્રસંગ, પછી દ્વેષ ભૂલાઈ જવાનું જ્ઞાને જ્ઞાને કરીને નિશ્ચય થાય એ બનવાનો સંભવ છે, પણ એ અંદર રહી જાય મુખ્ય એની ગાંઠ પડી જાય એ સંસાર તો આવો છે એ પ્રસંગથી, અને એમાં જ્ઞાનથી ગાંઠ ખુલે નહીં કે એ બધું દ્વેષથી થયેલું છે, ખરેખર તો વસ્તુની સ્થિતિ આવી છે, પણ નિશ્ચય યથાર્થ હોતો નથી, નાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો, એમ આત્મામાં ઉત્પન્ન થયેલો, એમ લીધો રાગ થી રાગમાં ઉત્પન્ન થયેલો અને આત્મામાં ઉત્પન્ન થયેલો અને જ્ઞાન થી ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય બદલતો નથી, એ નિશ્ચય ક્યારેય પણ બદલતો નથી. તેનું કારણ એ નિશ્ચયનો આધાર પોતાનો સ્વભાવ છે. નિશ્ચયનો આધાર કોઈ રાગની કલ્પના નથી, પોતાનો સ્વભાવ છે. કે સર્વસંગ મોટા આશ્રવ છે, આ જગતમાં કોઈનો સંગ કરવા જેવું નથી. સર્વસંગ મોટા આશ્રવ છે, કોઈનો પણ સંગ કરવો તે મોટો આશ્રવ છે. આનો સંગ કરવો અને આનો ન કરવો એમ છે. સર્વસંગ મોટા આશ્રવ છે, બંધનનું કારણ છે. ચાલતા જોતા પ્રસંગ કરતા સમય માત્રમાં નિર્ભાવનું વિસ્મરણ કરાવે. હાલતા ચાલતા એટલે સામાન્યપણે પરસંગનું લક્ષ્ય નિજનું વિસ્મૃતિ, નિજની વિસ્મૃતિ કરાવી દે. અને તે વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવી છે, જોવામાં આવી છે, જોવામાં આવે છે અને જોવામાં આવી શકે એવી છે. ત્રણ વાત લખી છે, વજન છે ને. એમ કહે છે કે પોતાનું સ્વરૂપ અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપનો ભોગવટો કરવો, એની આડે પરસંગનું કોઈ કામ છે નહીં. એમાં પરની મદદની જરૂર નથી, પર એમાં સહાયક નથી અને પરને લઈને એ કામ થતો નથી. એનાથી તો નિષ્ભાવની વિસ્મૃતિ થાય છે. તેથી અનિશ્ચય મોટો આશ્રવરૂપ એવા સર્વસંગમાં ઉદાસીનો રહે. આ પોતાની વાત લખે છે. તેથી અમને તો એમ લખે છે, અહર્નિશપણે એટલે રાત્રિ દિવસ કોઈનો પણ સંગમાં જવું એ મોટો આશ્રવ જાણીને એનો નિશ્ચય થયો હોવાથી સર્વસંગમાં ઉદાસીનો રહે છે. અમને તો કોઈ પણના સંસર્ગમાં આવતા ઉપેક્ષા બુદ્ધિ થઈ જાય છે, ઉદાસીનતા થઈ જાય છે, ત્યાં રસ આવતો નથી. અંદરની જાગૃતિ છે, અંદરના પુરુષાર્થનો વિરોધ છે, કે જે પ્રમાદથી તદ્દન વિરોધ છે. એમાં પ્રમાદ બ્રમાદનું કાંઈ છે ક્યાંક ક્યાંક એમ પણ લખે છે કે પરમાર્થની વાર્તા લખતા પત્ર લખે છે ને. અહીંયા અત્યારે તો પરમાર્થ સંબંધી વાત લખતા પણ અમારી વૃત્તિ ઉદાસીનતા ભજે છે. અમને વૃત્તિમાં સંખેદ થઈ જાય છે, લખવાનું છૂટી જાય છે. કેટલાય કાગળો અમને અધૂરા મૂકી દીધા, લખતા લખતા મૂકી દીધા. પછી લખક બે ચાર વખત તમને લખવાનો પ્રયત્ન કર્યો પણ લખવું છોડી દેવું છોડી દીધું. ફરી અત્યારે લખીએ છીએ પાછું. બિલકુલ ફરી ફરી ના આવે એમ પૂરું કરે પણ જોઈએ. કોઈ વાર તો આત્માકાર વૃત્તિ એવી કામ કરે, લોકો એમ જોવે કે આ ગ્રહ છે, આને કુટુંબ પરિવાર છે, આને વેપાર ધંધો છે. પણ અંદરમાં પત્રલેખન જેવા સામાન્ય વિકલ્પમાં પણ એટલી આત્માકાર વૃત્તિ થાય કે પરમાર્થ સંબંધીનું લખવું પણ ઉપેક્ષિત થઈ જાય. આ બધી કલ્પના છે. કોઈથી કોઈ કોઈનું માને છે એ વસ્તુની સ્થિતિ. બીજાને આમ કેવું છે ને કે આમ છે ને તેમ છે, આમ છે આમ. પણ કોઈ કોઈનું કીધું માનીને સ્વીકારે છે એમ છે, એના અંદરમાં એને રૂચે અને ઘટે કે આમ ઠીક છે, મારા હિતની વાત છે. કોઈ પ્રવર્તે બાકી કોઈનું કીધું કોઈ માનતો એ કલ્પિત ભાવ છોડી દેવા જેવો લાગે. વાત કરી.